division and our new education. They are highly aware of જરૂરની આવશ્યક વાત થઈ રહી છે. સ્વાભાવિક છે કે રામ અને ભરત જેમ બે પોતાની જ હિતની વાતો કોઈને પણ વચ્ચે વિક્ષેપ વગર બે જ જણ એને ચર્ચે વિચારે એ સાંભળે એમ નીતિ પ્રમાણે વિભીષણ અને રાવણ બે જણ વચ્ચે આ પરમ હિતની વાત થઈ રહી છે. વિભીષણ ઉંમરમાં રાવણના નાના ભાઈ તરીકે છે, પણ હિતની વાત જો નાનો ભાઈ કે નાનું બાળક કહેતું હોય તો એને સ્વીકારવા માટે અહંકારનો ત્યાગ કરવો પડે કે હું મોટો છું, આ મને શીખામણ આપના વડે તું કોણ. જો એવી વૃત્તિ રાખી અહંકારની તો અવશ્ય એનો નાશ થાય. અહીંયા આગળ વિભીષણ રાવણને વિનયપૂર્વક કહીએ કે નીતિ આ છે, શાસ્ત્ર આ છે. ત્યાં સુધી કહ્યું કે સચિવ, વૈદ અને ગુરુ આ ત્રણ જો અવળે માર્ગે લઈ જાય તો આટલાનો નાશ થાય એમ નીતિ કહે. તો આ તમારા સચિવો નીતિ વિરુદ્ધ તમારી માત્ર પ્રશંસા જ કરી રહ્યા છે. તમે મને સમજો કે તાપ કહેતાની સાથે કહ્યું કે આપ તો બાપની સ્થાને છો અને અમારું હિત થાય એટલા માટે હું આપને કહી રહ્યો છું. તાત રામ નહીં નરભૂપાલા, ભગવાન રામ એ સામાન્ય કોઈ પુરુષ રાજા નથી, એ કોઈ સામાન્ય રાજા નથી કે તમે એની સાથે આ પ્રમાણે વેર બાંધી શકો. એ તો સ્વયં આ 14 ભુવનનો ઈશ્વર છે, ભગવાન સ્વયં છે અને કાળનો પણ કાળ છે. જે સૃષ્ટિ, જે જગત કાળના ભયથી, મૃત્યુના ભયથી ડરે છે એ મૃત્યુ ભગવાનથી ડરે છે. ભુવનેશ્વર આ 14 ભુવનનો નાથ અને કાળનો પણ કાળ છે કે જે કાળ મૃત્યુ ભગવાનની આગળ હાથ જોડીને આમ ભયભીત થઈને ઉભો રહ્યો. અરે આ ભગવાન, આ રામ એ સ્વયં બ્રહ્મ છે, પરબ્રહ્મ આદિ બ્રહ્મ છે, અનામય, એમાં કોઈ પણ જાતનો વિકાર, વિકૃતિ, લેશ માત્ર અંદર કોઈ પણ કલંક નથી, કોઈ પણ કચરો કે રોગ નથી. અને એ અજ જે અજન્મા એવા પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વયં છે, સમસ્ત બ્રહ્માંડની અંદર એ વ્યાપક છે અને કોઈનાથી પણ ન જીતી શકાય એવા અજેય અને અનાદિ છે. એનો કોઈ આદિ કે અંત નથી, એ અનંત છે, શાશ્વત છે, એ સ્વયં આ ભગવાન રામ છે. જે આવ્યા છે આ ધરતી ઉપર ખાલી એમને આટો મારવા માટે નથી આવ્યા. ચાલો નવરા બેઠા છે, સ્કૂટર લઈને કે બાઇક લઈને કાંટો મારતા આવીએ. એમનું ભગવાનનું આ ધરાતલ ઉપર આવવું એક સકારણ, કંઈક એની પાછળ હેતુ અને લક્ષ છે. ભગવાન આવે છે આ ધરાતલ તો કોના માટે? ગાય માટે. ગાય એટલે જે નમ્ર છે, ખૂબ જ શરાગત છે, એને કોઈ પણ જાતનો અંદર અહંકાર નથી. એટલે ગો, ગો એટલે ઇન્દ્રિયોને પાળવા માટે, ઇન્દ્રિયોનું સમન શાંત કરવા માટે ભગવાન આવે. આ શરીરમાં પણ આત્મારૂપી ભગવાન રામ ઇન્દ્રિયોનું લાલન પાલન કરી અને એની પર અનુશાસન કરવા માટે આવે છે. અને દ્વિજ, દ્વિજ એટલે જ્ઞાન. જે જ્ઞાની છે, જે તપસ્વી છે, એ જ્ઞાનનું વર્ધન કરવા માટે, તપસ્વીઓની રક્ષા કરવા માટે ભગવાન આવે છે. ગો દ્વિજ ધેનુ ગાયોને માટે, દેવ જે સાત્વિક જીવન જીવે છે એને દેવ કહેવામાં આવે. દેવ એટલે જેની પાસે આસુરી વૃત્તિ નથી, જે સંયમી, સદાચારી, ધર્મપરાયણ, ભગવત પરાયણ જીવે છે એ દેવ. એટલે આમ વિપ્ર, ધેનુ, ગો, ભીમ, ધરતી આ બધાના હિતને લક્ષમાં રાખીને ભગવાન આ ધરાતલ ઉપર અવતર્યા છે, તે સ્વયં રામ. એ કૃપાના સાગર છે, અગાધ સાગર છે. એ થોડી ઘણી નથી કે પૂરી થઈ ગઈ, ખલાસ થઈ ગઈ, આજે નહીં, દુકાનમાં માલ નથી, કાલે આવજો કે આવે ત્યારે આવજો. પણ ભગવાનની પાસે તો સાગર ની માફક અગાધ કૃપા ભરેલી છે, જેને જેટલી જોઈએ એટલી લઈ શકે. આપણે કેટલી લઈ શકીએ? અગાધ સાગર માંથી કેટલું લઈ શકીએ? જેમ એક ટીટોળી એના ઈડા સાગરમાં જતા રહે, ગુસ્સે થાય ટીટોળી અને ગુસ્સામાં આવીને કે કાકા સાગરને ઉલેચી નાખું અને ચાંચમાં પાણી ભરી ભરીને બહાર નાખ્યા આવે, ચાંચમાં પાણી ભરી બહાર નાખ્યા આવે, તેમ કઈ દરિયો ઉલેચાય ખરો? એમ કૃપા સાગર છે. એમની એમની પાસેથી આપણે કેટલી કૃપા લઈ શકવાના હતા, કેટલી મેળવી શકવા? આપણા જીવનની અંદર આપણી જરૂરિયાત જેટલી કૃપા, આપણે જેમ ટીટોળીની ચાંચમાં દરિયાનું પાણી, એમાં કૃપા સિંધુના દરિયામાંથી, અગાધ સાગરમાંથી આપણે કૃપા કેટલીક લઈ શકવાના હતા? આખી ગુણ ભરીને ખાણ પર પડી હોય કીડી કેટલી ઉઠાઈ લઈ શકે? એકદમ એ આ અગાધ કૃપા સાગર પાસેથી જે કૃપા મેળવવાની છે એ આપણે કેટલીક મેળવી શકવાના હતા. પણ એ અગાધ કૃપાનો સાગર છે અને એ માણસ મનુષ્ય શરીર ધારણ કરીને અહીંયા ધરાતલ ઉપર પધારેલા. જેને પોતાના જે સ્વજનો છે, ભક્તજન છે, જેને હરિજન પોતાના જન છે, એને આનંદ આપવા માટે. અને આ જે ખલ પોતાના સ્વજનો ભક્તો છે એને તો આનંદ આપવા માટે, અને જે ખલ છે દુષ્ટ દુરાચારી આસુરી રાક્ષસો છે એને ખલ ભંજન, એનો એની દુષ્ટતા છે એને દૂર કરવા માટે આવેલા છે. હે ભાઈ ભીષણે પહેલા તો તાપ તરીકે, બાપ તરીકે સંબોધન કર્યું અને ફરી રાવણને કહે છે, હે ભાઈ, જે વૈદિક ધર્મ છે, સનાતન વૈદિક ધર્મ, એની રક્ષા કરવા માટે આ ભગવાન અહીંયા આગળ આવેલા છે. એ અમારી બરાબર એટલે વાત, અને ભાઈ તું સાંભળ, આ મારી વાત તું સાંભળ. એમની સાથેનો આ સંઘર્ષ, આ દુશ્મનાવટ, આ વેર છોડી દઈને મારી એક જ વિનંતી છે આપને, કે એમને જઈને માથું નમાવી દે, એમના પગમાં માથું મૂકી દો. આ વગર બીજો કોઈ ઉપાય નથી, કોઈ રસ્તો જ નથી. અત્યારે જે કઈ ભૂલ થઈ ગઈ છે, ભલે ભૂલ થઈ ગઈ, ભગવાન માફ કરશે. કોટી અપરાધ સાથ, એક નહીં કરોડો કરોડો અપરાધને ક્ષમા આપવા વાળા એ ભગવાન છે. જઈને એમના ચરણમાં માથું મૂકી દો, જરૂર એ તમને ક્ષમા આપી દેશે. અને જે દર્દ લઈને આપ દુઃખી હૃદયથી, દર વાળા હૃદયથી પ્રાર્થનાથી જે એમને શરણે જાય છે, પ્રણત એને વંદન કે માથું મૂકી દે છે, એને તો ભંજન, પ્રણતારતી ભંજન, એનો દુઃખ દૂર કરવા વાળા એ ભગવાન રઘુવંશના નાથ છે. બસ હું આજ જોડીને અમારી છેલ્લી વાત કહું છું. ભાઈ કે બાપ આ સીતાજીને આ વૈદેહીને રાજા વિદેહની પુત્રી છે એ પણ અત્યારે શરીર થતાંય પોતાના શરીરમાં નથી પણ ક્યાં છે ભગવાનની સમીપમાં છે એની વૃત્તિઓ એની ઇન્દ્રિયો એનું મન અને ચિત્ત એ આખું જ ભગવાનના મનની અંદર છે એટલે અહીંયા ભલે અશોક વાટિકામાં બેઠા હોય પણ એ શરીરથી છે જેમ વિદેહ શરીરમાં હોવા છતાંય આ શરીરના બંધનોથી જીવનમુક્ત એમ એ વિદેહ રાજાની પુત્રી છે માટે એ પણ અત્યારે વૈદેહી છે અને એને અહીંયા ગાડી કોઈ મન નથી કોઈ સુખ નથી કોઈ આનંદ કે ચિત્ત પણ નથી તો બધું જ ભગવાનની પાસે છે એટલે ભગવાનની પાસે જેનો ચિત્ત છે એવા વૈદેહીને જાઓ અને જઈને ભગવાનને સોંપી દો અને બસ આ તણાવમાંથી મુક્ત થઈને ભગવાનને ભજી લો અને ભગવાન તો નિષ્કામ અકિંચન એવા સ્નેહ કરવા વાળા છે આપણે તો કોઈની સાથે વાત કરવી હોય કે કોઈની સાથે હસવું હોય મળવું હોય તો કંઈક સ્વાર્થ હોય કંઈક થોડો ઘણો હોય લોભ કે લાલચ લઈને એને મળું એની જોડે વાત કરું કામ લાગશે સંબંધ બાંધીશું તો કોઈક દાડો જરૂર પડશે કામ લાગશે આમ કોઈ પણ વ્યક્તિ સાથેનો સંબંધ એની પાછળ કંઈક ને કંઈક અપેક્ષા હોય અને એને કારણે એ સંબંધ બાંધતો પણ અહીંયા આગળ તો ભગવાન સાથેનો જીવનો પરમાત્મા સાથે જીવનો સંબંધ કોઈ પણ જાતના હેતુ વિનાનો અહેતુ કૃપા કરવા વાળા છે ભગવાન એમની પાસે પહોંચી જાઓ એનું હેતુ સ્નેહી બસ આટલો અપરાધ કર્યો છે તમે આટલો ગુનો કર્યો છે છતાંય એમની પાસે જશો નહીં અને એમના ચરણમાં માથું મૂકી વૈદેહીને સોંપી દેશો ને એ તો ત્યાં જ છે પણ શરીરથી પણ જો સોંપી દેશો અને તમે પણ શરીરથી જો ભગવાનને સમર્પિત થઈ જશો તો અકારણ અકિંચન એવો સ્નેહ ભગવાન તમને આપશે બધું ભૂલી જશે આપણે ગમે એટલું સમાધાન થયું હોય વેર બાંધેલા હોય બે પાંચ દસ વર્ષથી પાડોશ પાડોશમાં બોલતા ના હોઈએ એકબીજાની જોડે અને પછી એકબીજાની વચ્ચે સમાધાન થઈ જાય તો પેલો ખટકો તો મહી પડેલો જ હોય ઉદાડ આમ કર્યું તું ને આમ કહ્યું તું ને યાદ છે ને અવસરે યાદ કરાવડાવે ઘેર પ્રસંગ લઈને બેઠા હોય ને ત્યારે યાદ કરાવડાવે ખબર છે ને આપણે આવું હતું પણ હવે સારું પણ ભગવાન સભીનો હેતુ સને કોઈ પણ અકારણ અને અપરાધ કર્યો હશે ને તો એને ભૂલી જઈને ક્યારેય પણ યાદ નહીં કરે એવા બિનુ હેતુ સ્નેહી છે ભજહુ રામ એ ભગવાનને પૂજઈને ભજ અને જે કોઈ ભગવાનને શરણે જાય છે પ્રભુ એનો ક્યારેય ત્યાગ નથી કરતા એકવાર શરણે લઈ લીધા પછી જો રાજાઓ શિબી જેવો એક ઓલો શરણે આવ્યો તેનો ત્યાગ ના કર્યો પોતાની જાત આપી એ જ વંશની અંદર ભગવાન અને તો ભગવાન સ્વયં છે એ કોઈ બીજું નથી શરણ જો એને શરણે જઈશ ને ભગવાનને તો ફરી તારો ક્યારે પણ ત્યાગ નહીં કરે અપી છે સુદુરાધારો ભગતે માં અનન્ય ભાગ પણ ભગવાનને શરણે જાય તો ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા ચપ્પી વગર દવા લાગે છે ક્ષિપ્રમ તરત જ એ ભગવાન એને એનો સ્વીકાર કરી લે છે અહીંયા કહ્યું વિશ્વદ્રોહ કૃત આખા વિશ્વની અંદર જેટલા પાપ છે એટલા બધાય પાપ દુરાચાર ભ્રષ્ટાચાર કરી ચૂકેલો હોય તો પણ રાષ્ટ્રપતિની માફી માંગી આવે એ આપી દે તો પતી જાય એમ એમ અહીંયા ભગવાન વિભીષણ કહે છે કે રાવણ ભગવાન આટલા બધા ઉદારશે વિશ્વમાં જેટલા કઈ અપરાધ છે જેટલા દુરાચાર છે જેટલા પાપ છે એ બધા જ પાપ કરેલા હશે તો પણ એને શરણે ગયેલાને એવા પાપ લાગેલાને ભગવાન એમાંથી મુક્ત કરીને પોતાનો સ્વજન બનાવી લે છે તેથી આગળ કે છે, આટલેથી નહીં અટકે કે શ્રી કૃષ્ણ, કારણ ભગવાન નો ભક્ત છે અને ભક્ત ભગવાન ને ઓળખી સમજી શકે અને એ જ ઓળખાવી શકે, કહી શકે ભગવાન કેવા છે. વિભીષણ કે છે રાવણ, આટલું જ નહીં, એ પ્રભુનું નામ આધિ વ્યાધિ અને ઉપાધિ ત્રણેયનો નાશ કરનાર છે. મનની આધિ, શરીરની વ્યાધિ અને વ્યવહારની ઉપાધિ. મનની અંદર આંધી આવે એને રોકી શકાય છે, ગમે તે તોફાન આવ્યું, ગમે આપણા જ પોતાના મનની અંદર આપણામાં જ આવેલું કોઈ પણ તોફાન એને આપણે રોકી શકતા નથી. એક વાર તો એ તોફાન વાવાઝોડું આવે ને જતું રહે પછી થાય, પણ એક વાર આવેલું તોફાન એ નુકસાન કરીને જ જાય દરેકના મનમાં. પછી વાવાઝોડું હોય કે સુનામી હોય કે ગમે તો ભૂકંપ હોય, એક વાર આવે એટલે તો હલાવી નાખે, ઉખેડી નાખે, અને પુરુષ પણ ત્યાર પછીથી સ્વસ્થ થઈ જાય. તો અહીંયા ગાડી મનની અંદર આવેલી આંધી એક વાર તો માણસને ઉખેડી જ નાખે. પોતાની જે કોઈ વૃત્તિઓ હોય, જે કઈ શાંત શુભ શાંત વૃત્તિ હોય, શુભ શાંત વૃત્તિ જે મહારાજ એ અમને આપજો, શુભ આપજો વૃત્તિઓ, પણ શાંત પણ આપજો. ઉદ્યત પ્રતાપ સહિતમ શરણે આવેલાને આ રીતે આપ, એનો ઉત્થાન કરવા વાળા છો મહારાજ, એમ ભગવાનનું નામ પણ ત્રય તાપ, ત્રણેય પ્રકારના તાપ. કેટલો તાપ લાગે છે? ટેન્શન નો, માનસિક તણાવ નો સહન થાય છે, તો એનું નામ છે આદિ. એ ત્રણ તાપમાંનો એક તાપ ટેન્શન તણાવ, બીજો શરીરનો વ્યાધિ આવી તો ખર્ચા કરો ને, કેટલા ખર્ચા, ગાંઠ નીકળી, કિડની ફેલ થઈ ગઈ, હાર્ટમાં બ્લોકેજ આવ્યું, તો એ પણ શરીરની ઉપાધિઓ છે વ્યાધિ. અને વ્યવહારિક જયારે આવી પડે, કોઈ સગું વાળું આવવા ના હોય, તેડ્યું હોય છતાંય કે હું તો નથી જ આવવાનો, કેટલાય ફોન કરીએ જાતે જઈએ છતાંય અવસરે ના આવે, આ વ્યવહારની અશાંતિ. એમ ત્રય તાપ, ભગવાનનું નામ આ ત્રણેય પ્રકારના તાપને શાંત કરી દેનાર છે. ત્રિવિધ તાપ દર્શન છે તારક, કોટી અપરાધ વિચારી. મહારાજ આ સ્વરૂપ મહારાજનું છે. જેમ વિભીષણ ભગવાનને માટે કહે છે કે ભગવાન ત્રણ તાપ મટાડવા વાળા છે, એમ લક્ષ્મણદાસજી મહારાજ કહે છે ત્રિવિધ તાપ દર્શન છે તારક. મહારાજ તો ત્રણેય પ્રકારના તાપને માત્ર સદભાવથી, અનન્ય ભાવથી દર્શન કરવાથી એને દૂર કરવા વાળા મહારાજ. સમરમન સંત રામ ત્રિજ તાપ દર્શન છે તારક. એ જ ભગવાન અહીંયા આગળ, એ જ મહારાજ પ્રગટ બેઠેલા છે. હે રાવણ, હે અહંકાર, દરેક વ્યક્તિના જીવનમાં પડેલા અહંકાર રૂપી રાવણને કહે છે કે હે અહંકાર સમજ, એ જ પ્રભુ અહીંયા ગાડી બિરાજેલા છે, કે જે ત્રણ તાપનો નાશ માત્ર દર્શન માત્રથી દૂર કરવા વાળા છે. અધી સમજવું હોય તો તારા મનથી, તારા હૃદયથી, તારા જીવથી સમજી અને જે કઈ ઉપાય કરવો હોય. વિભીષણને ભગવાનનો ભક્ત છે, બધાય અસુરો આસુર વૃત્તિ વાળા રાક્ષસો છે, છતાંય દિલમાં એક દર્દ છે, હૃદયની અંદર એક ભયંકર એ પડેલી છે એના મનમાં કે અરે મારો વંશ, મારું કુળ નાશ પામી જશે, એને આખું ભવિષ્ય એની નજર સમક્ષ દેખાઈ જાય છે. એટલે રાવણને કહે છે કે બાર બાર હું વારંવાર કહું છું, એક વાર નહીં, બાર બાર પદ પદ લાગવ, પગ પકડીને કહું છું. પગ ક્યારે પકડે? છેવટે બે હાથ જોડીને કે ભાઈ તારા પગ પકડીને વાત કર, અને પછીથી બે બે હાથ આમ કશું ના માને, તાર જોરથી બે હાથ આમ જોડી, ભાઈ ભાઈ ના આવે તારે જ્યાં કરવું હોય તે કર, આ ક્યાં તાર આમ તને ઠીક લાગે છે કર. બાર બાર પદ લાગે હું વારંવાર પગ પકડીને હું વિનંતી કરીને કહું છું, હે ભાઈ, 10 માથા છે એટલે 10 અહંકાર ભેગા થયેલા છે, એટલે કે હું તો તારા 10 અહંકાર ને માથું પગ પકડીને કહું છું, અને 10 માથા વડે જે કઈ વિચારવું હોય તે વિચારી દે. બસ આ અહંકાર મોહ અને આ મદ જે છે એને છોડીને કૌશલધીશ એવા ભગવાન ને તું ભજ, આ બીજી બધી ઉપાધિઓ છોડીને. પુલસ્ય ઋષિ છે, પુલસ્ય વંશ નો છે રાવણ, બ્રાહ્મણ તો છે, પુલસ્ય કુલ છે, એટલે પુલસ્ય ઋષિ એ પોતાના શિષ્ય ની આગળ આ એક વાત કહી, અને વાત કેવડાવીને પછી સંદેશો પણ મોકલ્યો હતો પોતાના વંશજ એવા પોતાના પિતૃ પુલસ્ય ઋષિ એ આ સંદેશો એમના શિષ્ય જોડે મોકલ્યો હતો. અને એ મને જે સંદેશો મળ્યો એટલે તરત આવીને હું આપની પાસે કહેવા માટે આવ્યો છું, અને અવસર પણ બરાબર મોકો પણ છે, સમયસર ની વાત, સમય ની માંગ હોય અને તે વખતે જ બરાબર એની રજૂઆત કરવામાં આવે, વાત પણ સાચી, સમય વગરના વાજા વાગેલા, સમય વગરની સલાહ આપેલી એટલે અહીંયા આગાડી વિભીષણે કહ્યું કે જે આપણા વંશજ એવા ઋષિએ આ સંદેશો એમના શિષ્ય દ્વારા મારી આગળ મોકલ્યો હતો એ તરત જ હું લઈને સમયોચિત આવીને ઉપસ્થિત થઈને તમને વાત કહી રહ્યો છું.